આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ પૂર્વે 5,500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે. લોકસભામાં આજથી બંધારણ સ્વીકારના 75મા વર્ષ પ્રસંગે બંધારણ પર 2 દિવસની ચર્ચા શરૂ થશે. વિદેશમંત્રી એસ જયશંકર અને યુએઈના વિદેશમંત્રી આજે ભારત યુએઈ સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેશે. હોકીમાં મહિલા જુનિયર એશિયા કપમાં થાઇલેન્ડને હરાવીને ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું. અને મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 2-3 દિવસ શીતલહેરની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજમાં મહાકુંભ મેળા પહેલાં આજે 7,500 રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં 10 નવા રોડ, ઓવરબ્રિજ અને ફ્લાયઓવર, કાયમી ઘાટ અને નદી કિનારાના રસ્તાઓનું નિર્માણ સામેલ છે. આ પ્રોજેક્ટ્સ પ્રયાગરાજ અને તેની આસપાસ પરિવહનની સુવિધા અને સંપર્ક વધારવાના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવ્યા છે. શ્રી મોદી ગંગા નદીમાં દૂષિત પાણીના પ્રવાહને રોકવા માટેની યોજનાનો પણ આરંભ કરાવશે. પ્રધાનમંત્રી આજે બપોરે પ્રયાગરાજ પહોંચી મુલાકાતનો પ્રારંભ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ પર પૂજા અર્ચના સાથે કરશે. ઐતિહાસિક અક્ષય વટવૃક્ષની પૂજા કર્યા બાદ તેઓ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપના દર્શન કરશે. શ્રી મોદી મહાકુંભ પ્રદર્શન સ્થળની પણ મુલાકાત લેશે અને કુંભમેળાની તૈયારીઓની સમીક્ષા કરશે. તેઓ મહાકુંભના મુલાકાતીઓને મદદ માટે રચાયેલ સહાયતા ચેટબોટનું પણ ઉદઘાટન કરશે. આ ચેટબોટથી કુંભમેળાનું સંગઠન વધુ સંગઠિત અને સુલભ બનશે અને સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પ્રયાગરાજની ઓળખ વધુ મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે કુંભમેળો આવતા વર્ષે 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. લોકસભામાં આજે બંધારણ પર 2 દિવસીય ચર્ચા શરૂ થશે. ભારતીય બંધારણના સ્વીકારના 75મા વર્ષ નિમિત્તે આ ચર્ચા શરૂ થઈ રહી છે. લોકસભાની સૂચિબદ્ધ કારોબારી મુજબ પ્રશ્નકાળ પછી ભારતના બંધારણના સ્વીકૃતિની 75મી વર્ષગાંઠ પર વિશેષ ચર્ચા થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ચર્ચાની શરૂઆત કરશે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 2 દિવસીય ચર્ચા પર પોતાનો પ્રતિભાવ રજૂ કરશે. ચર્ચા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રણનીતિ બેઠક યોજી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ JP નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. 16 અને 17 ડિસેમ્બરે રાજ્યસભામાં સંવિધાન પર ચર્ચા થશે. સંસદના શિયાળુ સત્રમાં બંધારણ પર ચર્ચા વિપક્ષની મુખ્ય માંગ રહી છે. વિપક્ષો સાથેની સમજૂતી મુજબ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની NDA સરકાર લોકસભા અને રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરવા સંમત થઈ હતી. ભારતીય બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને મંજૂરી આપી હતી અને તે 26 જાન્યુઆરી 1950 અમલમાં આવી હતી. ભારતને સાર્વભૌમ અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કર્યું હતું. વર્ષ 2015માં મોદી સરકારે 1949માં ભારતીય બંધારણની મંજૂરીના સન્માનમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો. વર્ષ 2001માં આજના દિવસે આતંકવાદી હુમલા દરમિયાન સંસદની રક્ષણ કરતા જીવ ગુમાવનારા સુરક્ષાકર્મીઓને રાષ્ટ્ર આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ, સંસદ સભ્યો આજે સંસદ ભવન ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરશે. કોંગ્રેસે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ બાદલી વિધાનસભા વિસ્તાર માટે પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ, સંદીપ દીક્ષિતને નવી દિલ્હી વિધાનસભા વિસ્તાર, બલ્લી મારણથી હારૂન યુસુફ, રાગીની નાયકને વજીરપુરથી, અબ્દુલ રહેમાનને સિલેમપુરથી અને અનિલ ભારદ્વાજને સદર બજાર વિધાનસભા વિસ્તાર માટે ઉમેદવાર બનાવાયા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં UAEના વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નહયાન સાથે 15મી ભારત UAE સંયુક્ત આયોગની બેઠકની સહઅધ્યક્ષતા કરશે. બંને નેતાઓએ ગઈકાલે નવી દિલ્હીમાં 4થી ભારત UAE વ્યૂહાત્મક સંવાદની સહઅધ્યક્ષતા કરી હતી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વ્યૂહાત્મક સંવાદ એ એક અસરકારક પ્લેટફોર્મ છે જે નેતૃત્વ માર્ગદર્શનને વાસ્તવિકતામાં ફેરવવામાં મદદ કરે છે. યુએઈના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી ચોથી વ્યૂહાત્મક સંવાદ અને 15મી ભારત યુએઈ સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેવા બુધવારે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને યુએઈ વચ્ચે બહુઆયામી ભાગીદારીને વધુ મજબૂત બનશે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે વર્ષોથી વેપાર સંબંધો રહેલા છે. યુએઈ 2022-23માં ભારતમાં ચોથો સૌથી મોટો વિદેશી સીધો રોકાણકાર હતો. તેણે ભારતમાં માળખાકીય સુવિધામાં 75 અબજ ડોલરનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. યુએઈમાં 35 લાખથી વધુ ભારતીયો વસે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરી શકો છો. ભારત જુનિયર મહિલા જુનિયર હોકી એશિયા કપની સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. ગઈકાલે ઓમાનના મસ્તકમાં રમાયેલી મેચમાં ભારતે થાઇલેન્ડને 9-0થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે જ ભારતે આવતા વર્ષે ચીલીમાં યોજાનારી FIH ચેમ્પિયનશીપ જુનિયર વિશ્વકપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારત માટે દીપિકાએ 4 ગોલ જ્યારે કનિકા સિવાચે 3 ગોલ કર્યા હતા. આવતીકાલે સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે. ભારતીય લાઇટ ટેન્કે 4,200 મીટરથી વધુની ઊંચાઈએ વિવિધ રેન્જમાં સચોટ ફાયરિંગ કરીને મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે લાઇટ ટેન્કને ઊંચાઈવાળા સ્થળોએ સશસ્ત્ર દળોની જરૂરિયાતને પહોંચી વળવા માટે 25 ટન વર્ગના બખ્તરબંધ લડાયક વાહન તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. તે ચેન્નાઈ સ્થિત સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનની પ્રયોગશાળામાં યુદ્ધ વાહનો સંશોધન અને વિકાસ સંસ્થાન દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારતીય હવાઈદળે લાઇટ ટેન્કની એરલિફ્ટ ક્ષમતાનું પણ પ્રદર્શન કર્યું હતું. આ ક્ષમતા સાથે જ્યાં માર્ગ અથવા રેલવે દ્વારા પહોંચવું મુશ્કેલ છે તેવા દૂરના સ્થળોએ પણ ટેન્કને તૈનાત કરી શકાશે. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત, રાજસ્થાન અને છત્તીસગઢમાં ઠંડીનું મોજું યથાવત રહેવાની આગાહી કરી છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંડીગઢ અને મધ્યપ્રદેશમાં પણ આગામી 2 દિવસ ઠંડીનું જોર રહેશે. આવી જ સ્થિતિ પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડના ગંગા પ્રદેશમાં 2 દિવસ સુધી રહેશે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ધુમ્મસની સંભાવના છે તો દિલ્હી રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં પણ રવિવાર સુધી રાત્રે અને સવારે ધુમ્મસ છવાયેલું રહેશે. હવામાન વિભાગે તમિલનાડુ, લક્ષદ્વીપ, કરાઈકલ અને આંદામાન નિકોબાર ટાપુઓમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ.
ભારતનો ડી ગુકેશ સૌથી નાની વયે વર્લ્ડ ચેમ્પિયન, આ સમાચારને મોટાભાગના અખબારોએ હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચારનું શીર્ષક છે ભારતનો ડી ગુકેશ ચેસ જગતનો કિંગ, સૌથી નાની વયે વર્લ્ડ ચેમ્પિયન. ફુલછાપનું શીર્ષક છે ભારતને આનંદ, ગુકેશ ચેસનો બીજો ભારતીય વિશ્વનાથ. તો ઇન્ડિયન એક્સપ્રેસ દૈનિકે હિસ્ટ્રી એટ 18 શીર્ષક સાથે ગુકેશની તસવીર પ્રકાશિત કરી છે. વન નેશન વન ઇલેક્શન બિલને કેબિનેટની મંજૂરી, આ હેડલાઇન નવગુજરાત સમય અને સંદેશમાં જોવા મળે છે. મંદિર મસ્જિદ વિવાદ પર નવા કેસ કે આદેશ આપવા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, આ સમાચારને દિવ્ય ભાસ્કરે હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કર વિશેષ અહેવાલમાં જણાવે છે કે ગુજરાતમાં ધીમા ચાલતા 14 નેશનલ હાઇવે પ્રોજેક્ટનો ખર્ચ 4,000 કરોડ રૂપિયા વધી ગયો. જ્યારે ગુજરાત સમાચાર જણાવે છે કે 6,000 કરોડના કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા.
અને હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ પૂર્વે 7,500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે. લોકસભામાં આજથી બંધારણ સ્વીકારના 75મા વર્ષ પ્રસંગે બંધારણ પર 2 દિવસની ચર્ચા શરૂ થશે. વિદેશમંત્રી એસ જયશંકર અને યુએઈના વિદેશમંત્રી આજે ભારત યુએઈ સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેશે. હોકીમાં મહિલા જુનિયર એશિયા કપમાં થાઇલેન્ડને હરાવીને ભારત સેમીફાઇનલમાં પ્રવેશ્યું. અને મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 2-3 દિવસ શીતલહેરની હવામાન વિભાગની આગાહી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.